ગંગાજીના વચન સાંભળ્યા પછીથી મુદિતા શ્રી પ્રસન્ન થયા જગદંબા. પ્રકૃતિની વચ્ચે વિચરવાનું હોય અને પ્રકૃતિ સંપૂર્ણ સાનુકૂળ હોય ત્યારે ખૂબ આનંદ આવે. ગંગાજી પ્રકૃતિ સ્વરૂપ છે. વનવાસના પ્રારંભના દિવસોમાં માં ગંગાજી પાસે એક પવિત્રતા કે જે યુગ યુગથી આ ધરાતલને પાવન કરતી આવેલી એ માં ગંગાજી, એની પાસે પ્રૌઢતા છે, પવિત્રતા છે, પૂર્ણતા છે, અને એનો આદર જગદંબા કરી રહ્યા છે. આજે આ ભારતવર્ષની ધરાતલને યુગ યુગથી પાવન કરનાર ગંગાજી છે. ભલે ગમે તે વ્યક્તિ હોય પણ એના એનો સદગુણ હોય ને તો સદગુણનું મૂલ્ય થવું જ જોઈએ. એના માટે સદભાવ દરેકને જાગૃત થવો જોઈએ. ભલે નાનો માણસ છે પણ એનું દિલ વિશાળ છે, બહુ ઉદાર માણસ છે, બહુ સજ્જન માણસ છે, ભગવત ભક્ત છે, શાંત છે. તો અહીંયા સીતાજીએ પણ મોદિત સિંહ પ્રસન્ન થયા. ગંગાજીના વચન સાંભળ્યા પછી એટલે સ્વાભાવિક છે કે જગતનો વ્યવહાર જેવો આપણે કરીશું એવો રહેવાનો. તમે એક નદી કિનારે પહાડોમાં જઈને કોઈ ગુમ્મટમાં જઈને એક અવાજ કરો, સામે પ્રતિધ્વનિ એનો મળશે જ. તમે કોઈક સારો ઉચ્ચાર કર્યો હશે તો તમને એની નથી એ પ્રતિભાવ પણ સારા શબ્દનો જ મળશે. પણ તમે કોઈ હીન, કોઈ હલકો, કોઈ મલિન શબ્દનો ઉચ્ચાર કર્યો હશે તો એનો પડઘો પણ એવો ને એવો જ પડશે. નિયમ છે, કાર્યકારણ. અહીંયા સીતાજીએ ગંગાજીને જે પ્રકૃતિની અંદર જે ભાવ આપ્યો એનો પડઘો પ્રતિભાવ એટલો સદર એટલો સરસ ગંગાજી આપ્યો. હંમેશા માનવ જીવનનું પોતાનું વર્તન, પોતાનું આચરણ જે પ્રમાણેનું હશે એ પ્રમાણેથી સામો એનો પ્રતિભાવ મળશે. પ્રકૃતિની વચ્ચે જ બેઠેલા છે, ગંગાજીના કિનારે છે, સદભાવ વ્યક્ત કર્યો છે, સદભાવ પ્રાપ્ત છે. આપણે આપણા જીવનની આ વહેતી પાવન સરિતામાં પ્રકૃતિની વચ્ચે રહીને આપણી અંદર જો આપણે સારા સંકલ્પો કરીશું તો આપણી જ આ શરીરની પ્રકૃતિ આપણને સારો પ્રતિભાવ આપવાની છે. પણ જો ગંદા, હલકા, નીચ, દુરાચારના ભાવો અંદર ઉત્પન્ન કરીશું તો આપણી શરીરની પ્રકૃતિ, ઇન્દ્રિયો, મન, શરીર એના પ્રતિભાવ હીન અને મલીને જ આપવાનું છે. વિકૃતિઓ અને વાસનાઓને જો અંદર ચાલ્યા કરતી હશે તો શરીર, ઇન્દ્રિયો, મન એ બધી વિકૃતિઓ ઠાલવ્યા કરશે. આ સરસ ભાવ છે, સરસ પ્રસંગ પણ છે. અને જીવનમાં કંઈ પણ લેવાનું હોય તો આવા સત્સંગમાંથી, કથામાંથી, ધર્મમાંથી, બાકી તો પુસ્તક હોય છે, લીટી હોય છે, અક્ષર હોય છે, એમાંથી શું ભાવ શું. પણ આપણા વર્તમાન ધબકતા જીવનને કયું માર્ગદર્શન પ્રાપ્ત થાય છે, કઈ સાત્વિકતા મળે છે, કઈ શાંતિ મળે છે એ આપણે કાઢવાનું છે. વલોણું વલોવીએ, દહીં નાખીએ, ગરમ પાણી નાખીએ, ઠંડુ પાણી નાખીએ, અંદર રવૈયો નાખીએ અને વલોવીએ, ઝડકા મારીએ, ટાઢુ ઠંડુ પાણી રેડીએ, પણ એનો એની પાછળનો આશય શું? અંદરથી આપણે માખણ જોઈએ છે. એમ જીવનના વ્યવહારની અંદર ગમે તે પરિસ્થિતિ હોય આપણે એક જ સંકલ્પ કે એમાંથી મારે મારું તત્વ, મારે મારું આત્મતત્વ ભગવત તત્વ મારે કાઢવું છે. દરેક વ્યવહારમાંથી આટલો ભાવ રાખીશું તો એમાંથી સારું જ મળવાનું છે. અને જીવન મંથન છે, કર્યા કરવાનું, પણ મંથન સારું કરીએ. જેવો આપણા હૃદયની અંદર ભાવ હશે, જેવું મંથન હશે, એવું જ અંદરથી નીકળશે. સમુદ્ર મંથનમાંથી દેવો અને દાનવો બંને પણ કડવાશ હતી બંને વચ્ચે. એ સૌથી ઝેર જ નીકળ્યું પહેલું. લો, જીવનને આંગણે પણ જો આવા કડવાશ ને વેર જે રહેશે ને, તેમાંથી વિષદ નીકળશે. ગંગાજીએ સુંદર પ્રતિભાવ આપ્યો, સીતાજી પ્રસન્ન થયા અને જોયું, ઓહો, વનવાસની અંદર 14 વર્ષ માટે જઈ રહ્યા છીએ, પણ પ્રકૃતિ આપણી અનુકૂળ છે. બહાર નીકળ્યા છીએ, ગરમ ગરમ લૂ વાતી હોય તો ઘરમાં પાછા બેસી જવું પડે કે નહીં? કેમ કરીને રસ્તો કપાશે, શું થશે? માંડીવાળો આ 14 વર્ષ માટે નીકળ્યા છે, 14 વર્ષ પ્રકૃતિની વચ્ચે રહેવાનું શું થશે? પણ પ્રારંભમાં જ ગંગાજીના કિનારા એ સરિતા છે, નદી છે, પ્રકૃતિ છે, અને પ્રકૃતિએ પણ ખૂબ સારો પ્રતિભાવ આપ્યો. ના, આપ 14 વર્ષ પધારો, હેમ ખેમ પાછા આવજો. સુરસરી અનુકૂળા, આ તો દેવોની નદી છે અને એ અનુકૂળ છે, પછી તો બધું જ અનુકૂળ થવાનું છે. આમ ખૂબ સદભાવપૂર્વક માતાજીએ ગંગાજીનો આદર સત્કાર કર્યો અને ગંગાજીએ જગદંબાનો સત્કાર કર્યો છે. તબ પ્રભુ,
તબ પ્રભુ કુવાઈ કહેવું ગરજાઉ, મત સુખ મુખ વા પુરદા.
કેવટને પ્રસન્ન કર્યો, ગંગાજીને પણ મનાવી લીધા. પણ આ ગુહરાત તો કેટલાય દિવસથી, જ્યારથી શૃંગવેરપુરમાં પધાર્યા ત્યારથી આજ સુધી 1.5 મહિના સુધી સાથે રહ્યો. હવે એને કેમ કરીને ઈચ્છા થાય ઘેર પાછો જવું? ગંગાજીના કિનારે ભગવાનની સાથે જ રહું અને સાથે જ જવું 14 વર્ષ વનવાસમાં. આ તો ઘર આંગણે સેવા મળી, પણ સાથે રાખી લે ને, મનમાં લાલચ ખરી, સાથે લઈ લે, સેવા મળશે, દર્શન થશે અને છેક સુધીની વનવાસની યાત્રા સાથે મળશે. 14 વર્ષ લાલચ કોને ના થાય? આટલી સેવા સ્વીકારી છે ને, તો જોડે લઈ લેશે. તબ પ્રભુ ગુહઈ કહેવું ઘરે જાઓ. પછી ગુહરાજે ગુહરાજને બોલાવ્યો અને કહ્યું, આવ ગુહ, હવે અમે તો 14 વર્ષના વનવાસે જઈએ છે, તમે તમારે ઘેર. મિત્ર કહ્યું છે, હા, ભગવાને એક રાજકુમારે સખા કહ્યું. તબ પ્રભુ ગુહ કહેવું ઘરે જાઉં મુખ ભા ઉર. બોલાવીને કહ્યું કે હવે ઘર ઘેર જાઓ, અચિંતુ જ કે જાઓ ઘેર. કેવો આઘાત લાગે, કેમ હમણાં હમણાં અત્યારે અત્યારે ઘર જાઓ? સુનત સાંભળતાની સાથે ગોહરાજ જે પ્રસન્ન હતો, આનંદ હતો, એક અંદર કઈક એક આશા હતી, તરત જ મુખ ઉર સુખ સુનાત સુખ મુખ મોડું સુખાઈ ગયું, એકદમ મોડું પડી ગયું. ભા ઉરદાહુ, એસિડિટી થઈ હોય ને, અને બળતરા ભરે છાતીમાં, અનુભવી છે બધા, દાહ ઉત્પન્ન થયો. અરે અચાનક આઘાત લાગે ને ત્યારે પરિસ્થિતિ આવે, અંદર રાસાયણિક પ્રક્રિયાઓ થઈ જાય માનસિક રીતે. એ જે વિચારોમાં જ્યારે જ્યારે આઘાત પ્રત્યાઘાતો આવે ને, ત્યારે આ શરીર એની અંદર રસાયણો ભરેલું છે, રસાયણો પ્રતિક્રિયા એવી પ્રક્રિયા ઉભી કરે કે જેનાથી દાહે થાય, ક્લેશ થાય, દુઃખ થાય, રડવું આવે, અંદર પીડા ઉત્પન્ન થાય. ક્યારે? સૌથી પહેલા કાનથી, આંખથી, મગજમાં પહોંચે, મગજથી પછી આખી પ્રક્રિયા શરીરમાં ઉત્પન્ન થાય, અને એની સાથે જ એ પ્રક્રિયા ઉભી થઈ જાય રાસાયણિક. તો આમ ગુહને ભગવાનની વાત એક શબ્દ જાઓ ઘેર કહેતાની સાથે અંદર પીડા થવા માંડી. એટલી બધી વ્યથા કે મને, મેં શું વિચાર્યું હતું ને, મારે ભગવાનની કઈ આજ્ઞા માં આમ દીન થઈને, ગરીબ થઈને હાથ જોડીને ઉભો રહ્યો.
દીન વચન ગુહ કહ કર જોડી, રઘુકુલા મની મોરી.
બિલકુલ વ્યાકુળ વિનય પડી ગયેલા મોરી, બે હાથ જોડીને ભગવાનને કહે છે, પ્રભુ આપે મને આજ્ઞા તો આપી, પણ મારી વિનંતી તો સાંભળો. આપ મિત્ર જ છો ને, જો આપે મિત્ર તરીકે મારો સ્વીકાર કર્યો હોય તો હંમેશા મિત્રના હૃદયના પરસ્પરના ભાવોને સાંભળવા પડે અને સ્વીકારવા પડે અને આદર આપવો પડે. ભગવાને અન્યાય નથી કર્યો. ગોહરાજના ની હૃદયની જે ભાવના મિત્ર તરીકેની છે, ચાલો સાથે હશે તો સંગાત હશે તો વાતો કરીશું, આનંદ કરીશું એમ કહી દે ને. તો વિનય સુનહુ રઘુકુલ, આપ તો રઘુકુલ વંશના શિરોમણિ છો, આખા રઘુવંશનું પાલન કરવા વાળા, એને સાચવવા વાળા છો, એને સંભાળવા વાળા છો, તો હું આપના કુલની અંદર એક સભ્ય તો ખરો જ ને મિત્ર તરીકે. તો વિનય સુનહુ, મારી એક વિનંતી સાંભળશો પ્રભુ.
નાથ સાથ રહી પંથ દેખાઈ, પ્રભુના ચરણ ચારી સેવકાઈ.
પ્રભુ એક કામ કરો ને, આપ વનવાસ ની અંદર જઈ રહ્યા છો, મિત્ર નો નાતો છે, સાથે ચાલીશું, અમે શું વાંધો છે, આનંદ કરીશું, સત્સંગ થશું, દર્શન. અને આપ તો અયોધ્યા નિવાસી છો, વનવાસી તો અમે જ છીએ, વનના જે કઈ અનુભવો છે અમારી પાસે, અમે રસ્તા જોયા હશે, અમે સ્થળ જોયા હશે, અને જે કઈ સુવિધાઓ કેમ કરવી, રાજમહેલની સુવિધાઓ કઈ વનવાસીને ના આવડે, અને વનવાસીને રાજમહેલ વાળાને વનવાસની સુવિધાઓને કઈ ખબર ના હોય, ક્યાં પાણી હશે, કયા ફળ ખાવા, કયા પાંદડા વાપરવા, કયા ઝાડ નીચે સૂવું, ક્યાં ન સૂવું. એટલે ગુહરાજે કહ્યું, આપની સેવામાં રહીશ, નાથ સાથ રહી આપને રસ્તો બતાવીશ. હવે ભગવાન લોકોને રસ્તે ચડાવે, માર્ગે લઈ જાય, એ એક ભીલરાજ, એક ગુહરાજ ભગવાનને કહે, હું તમને રસ્તો બતાવીશ. ક્યારેક ક્યારેક આપણા આ ધર્મ કથાઓ નેવાના પાણી મોભે ચડાવી આપે છે. કેવટે તો પાર ઉતારે ને, કે ભગવાન ભવ પાર ઉતારે, હું તમને ગંગા પાર ઉતાર. જો ભગવાન ભવપથ સુધારતા હોય, ભવપથ ની અંદર આગળ વધારતા હોય, તો ગુહરાજ કે હું આપને રસ્તો બતાવી, કોઈ ને કોઈ બહાનું તો કાઢવું જ પડે ને. સાથે આવવા માટે કઈક બહાનું જોઈએ, ના ના ચાલો આટલું કામ આવીશ તો ખરો, પણ આ રીતે એટલે કોઈક બહાનું બતાવવાનું. એટલે અહીંયા આગળ ગુહરાજે આજ્ઞા તો મળી ગઈ કે ઘેર જા, પણ ઈચ્છા નથી. મિત્રતા હોય, આવો મોટો મિત્ર મળ્યો હોય, 14 ભુવનનો નાથ, અને એને છોડવાનું મન થાય ખરું, તો પછી ગુહરાજ વિનંતી કરે, ગમે તે રીતે કોઈ હિસાબે ભગવાનથી છૂટા પડવું નથી.